నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో అయరిహాణం నమో అజ్ఞానం. శ్రీ శాసన గురు నమో నాలావిధ సుఖకార ఆగమహిత ఉపదేశనే కరి మంగళాచార. సోరేజిన శాసన మే ఆత్మను శాసన శ్రుత జాకి దుఃఖ హరి సుఖకారి కాకి శాసనా జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జాని భద్ర గుణధారి భవ్య కరత ఉపాసనా. ऐसे सारे शास्त्र को प्रकाश रत जीवनी को बने उपकार नाशी नित्य ब्रह्म वासना. अति देश भाषा करी अर्थ को प्रकाश करो जाके मंद बुद्धि हो के होत अर्थ भाषना. जाके मंद बुद्धि हो के होत अर्थ भाषना. जो लक्ष्मी के निलय रूप न अविनाशी प्रभु को उदार ग्रंथ आत्मानुशासन हव्यजनों को है शिवकार. हे आत्मन तो दुख से डरता अब सुख की वाशा करता. इसीलिए मैं दुख हारी अब सुख का ही रक्षणा करता. मधुरता की उपदेशामृत यह यदि कसुरी भाषित हो कटु औषधि ग्राह करोगी बस किंचित तू भय भी न हो. आत्मानुशासन ग्रंथ विराजमान से गुण भद्र आचार्य देव द्वारा रचित ज्ञान अने वैराग्यनी अनुपम संधि आ ग्रंथ में छे. जेनो आपणे स्वाध्याय दर रविवारे सोल सायन्स क्लास ना अंतर्गत करी रहा छे. गया वक्त आपणे बे गाथा ऊपर चर्चा करी हती. आपणे हर क्लास में बे गाथा लईए छे. जो गया वक्त नो जे विषय आयो हतो बहु ज सरस विषय हमणा चाली रह्यो छे. बहु सरल विषय छे. विषय कोई कठिन छे ज नहीं. ज्ञान अने वैराग्य अनुपम संधि आ ग्रंथ में गुणभद्र आचार्य देवे दर्शाई छे. संसार शरीर अने भोगों थी आपने विरक्त करे छे. आयुनी शरीरनी संयोगोनी उदयनी कर्मनी इंद्रियोनी जे अनित्यता छे अस्थिरता छे ए आपने समझावे छे. 77 અને 78 બે ગાથા ઉપર આપણે ગયા વખતે ચર્ચા કરી હતી. કાળ કાળ દ્વારા પ્રાણીઓ કો મારને કી વિધિ અને યમરાજ કા આકસ્મિક આગમન. બહુ સરસ ગાથા આવી હતી આ. યમરાજ કા આકસ્મિક આગમન. યમરાજ એટલે અહીંયા યમરાજ એટલે આપણે શું લીધું હતું. યમરાજ એટલે અહીંયા આપણે શું લીધું હતું. આયુ. હા આયુ આયુ કાળ કાળ આયુ કર્મ ક્યારે એનો છેલ્લો નિષેક ક્યારે થઈ જશે ફેલાય છે એ આપણને નહીં સમજાય. એ આપણને ખબર નથી. નિશ્ચિત છે કે કારણ કે આપણે પૂર્વ ભવમાં એ આયુ બાંધીને આવ્યા છે એટલે એ આયુ નિશ્ચિત છે. એ કાળ નિશ્ચિત છે. એનો છેલ્લો નિષેક કયા સમયે ખર્ચે એ પણ નિશ્ચિત છે. પણ આપણને નથી ખબર ને એટલે આકસ્મિક આગમન લખ્યું. કોને સમજાય છે આપણને નથી ખબર કે ક્યારે. આપણને ખબર છે આપણું આયુ ક્યારે પૂર્ણ થવાનું છે. આપણે અહીંયા કેટલા વર્ષો હજી રહેવાના છે આ શરીરમાં. કેટલા સમય માટે આ શરીર સહયોગ રૂપે રહેવાનું આપણને નથી ખબર. પણ ઠીક છે કે નહીં. નિશ્ચિત છે કે નહીં. નક્કી છે કે નહીં. નક્કી છે. એક 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 અહીંયા જેટલા બેઠા છે કે જેટલા પણ જગતના જીવો છે એ બધાનું આયુ નિશ્ચિત છે. પછી એ આયુ ભોગભૂમિના જીવોનું હોય કર્મભૂમિના જીવોનું હોય નારકીઓનું હોય દેવગતિના જીવોનું હોય કે પછી એ આયુ તીર્થંકરોનું હોય
કે ચક્રવર્તી કે બલભદ્ર નું હોય એ આયુ કેવું છે, બચવાનું કેવું છે, નિશ્ચિત. નિશ્ચિત છે નો મતલબ કે પૂર્ણ થવાનું. જેનો ઉદય હોય ને, નિયમ છે ને આ તો કલ્યાણ યોગ નો, કે જે કર્મ નો ઉદય આવે, ઉદય હોય, ઉદય ચાલુ થાય, સમજાય છે, એ નિયમ થી એની નિદ્રા થવાની છે. આપણે ચાર સ્ટેપ કર્મમાં લઈએ છીએ કે નહીં? ચાર સ્ટેપ કર્મમાં કયા કયા લઈએ છીએ? કર્મનું આવવું, કર્મનું બંધાવવું, કર્મનું રહેવું, સત્તામાં રહેવું, ચાર ને પાંચ સ્ટેપ છે. કર્મનું આવવું, જીવ અહીંયા પ્રણામ કરે અને પ્રતિ સમય જીવને સાત કર્મ બંધાય. કેટલા કર્મ? પ્રતિ સમય જીવને સાત કર્મ બંધાય છે. તો સાત કર્મ આવે છે, બરાબર છે? પછી એ સત્તામાં રહે છે, પછી એનો ઉદય આવે છે. ઉદય આવીને પછી શું થાય છે? તો કે એની નજરા થઈ જાય છે. તો એવી રીતના આયુ કર્મ નો આપણે પૂર્વ ભાવમાં બંધ કર્યો, જેને આપણે કહેવાય ને બધ્યમાન આયુ. આ જે હમણાં આપણે મનુષ્ય આયુ ભોગવી રહ્યા છે એનો બંધ આપણે આની પહેલાના ભાવમાં કર્યો છે. કોઈ સમજાય છે? હવે આની પહેલાના ભાવમાં એ આયુ નો બંધ આપણે કરી લીધો. હવે જયારે આની પહેલાનું શરીર છૂટ્યું હશે ને, ચેક તો હતું ને આપણે, આત્મા અનાદી અનંત છે ને, તો આની પહેલાનું શરીર જયારે છૂટ્યું હશે અને વિગ્રહ ગતિનો પહેલો સમય ચાલુ થયો હશે, ત્યારે આ મનુષ્ય આયુ ચાલુ થયું હશે. એટલે એનો ઉદય ચાલુ થયો, એનો ઉદય ચાલુ થયો ત્યારે કઈ સમજાય છે? હમણાં સપોઝ હું 40 વર્ષની છું, તો 40 વર્ષ પહેલા ત્રણ સમય કે ચાર સમય એક્ઝેક્ટ અગર તમને માપ આપું, તમે 40 વર્ષ, તો આ આયુ નો ઉદય થઈ ગયો ને, ચાલુ છે ને, તો એની પહેલા જયારે આ શરીર ધારણ કર્યું અને પહેલાનું શરીર છોડ્યું, એની વચ્ચે જે વિગ્રહ ગતિ નો સમય છે, ત્યારથી આ મનુષ્ય આયુ ચાલુ થઈ. હવે જેટલા પણ બીજા 20, 30, 40 જેટલા પણ વર્ષ હવે બાકી છે રહેવાના, 20-30 તો ઘણા લાંબા કહી દઉં છું, કદાચ ઓછા પણ હોય, 2-4 વર્ષ પણ હોય શકે કે નહીં, એમાં શું છે? હવે ઉદય ચાલુ થયો છે કર્મ નો, તો નિયમ થી એ કર્મ ઉદયમાં આવીને ફળ આપીને નિયમ થી ખાઈ જવાનું છે. કોઈ પણ કર્મ હોય, આયુ હોય, જ્ઞાનાવણી, દર્શનાવણી, મોની, અંતરાય, વેદી, નામ ગોત્ર, કોઈ પણ કર્મ, આ એક વ્યવસ્થા છે. વ્યવસ્થા સમજતા આપી કેટલી આકુરતા, કેટલો કસાય, કેટલો કરતા ભાવ, સમજાય છે? કેટલો બધો ભય, આ બધો શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય. તત્વજ્ઞાન એ આકુરતા, મોહ, કસાય ને સમાપ્ત કરવા માટે જ છે. અગર તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આ તત્વનું જ્ઞાન, આ વસ્તુનું જ્ઞાન, આ વ્યવસ્થાનું જ્ઞાન, આ સ્વતંત્રતાનું જ્ઞાન, છ દ્રવ્યનું જ્ઞાન, સાત તત્વનું જ્ઞાન, ક્રમપર્યાયનું જ્ઞાન, ચાર અભાવનું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે અગર અનાકુળ, નિરાકુળ અને આપણે નિર્વાર અને અકર્તાનો અનુભવ ન કરીએ, તો આ જ્ઞાન પ્રાપ્ત જ નથી કર્યું. ફળ તો મળવું જોઈએ કે નહીં? કોઈ સીએ થયો, કોઈ ડોક્ટર થયો વ્યક્તિ, તો હવે એનું ફળ દેખાય છે કે નહીં? એના ભણતરનું ફળ દેખાય છે કે નહીં? 8 વર્ષ 7 વર્ષ જે પણ ઇન્વેસ્ટ કર્યા ભણવામાં, હવે ક્લિનિક ચાલુ કર્યું, પ્રેક્ટિસ ચાલુ કરી, સર્જરી ચાલુ થઈ ગઈ, પોઈન્ટ સમજાય છે? કે જે ભણ્યો એનું રિઝલ્ટ તો દેખાવું જોઈએ ને. અગર એનું રિઝલ્ટ નથી દેખાતું તો શું ભણ્યો? હવે હું 10 વર્ષ ભણ્યો અને હવે પ્રેક્ટિસ તો કે ના, ક્લિનિક તો કે ના, સર્જરી ના તો કઈ કે ના, કઈ નહીં, તો પછી એનો શું મતલબ છે? એવી રીતના આપણે આ તત્વજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એક એક વાત, એક એક ની અનિશ્ચિતતા આપણે સમજીએ છીએ, સ્વભાવની નિશ્ચિતતા આપણે સમજીએ છીએ, આયુની અનિશ્ચિતતા સમજી, શરીરની અનિશ્ચિતતા સમજી, સમજાય છે? એ બધી અનિશ્ચિતતા સમજીને આપણને એની અંદરમાં ભાવભાસના થવી જોઈએ કે નહીં? અધરવાઇઝ મતલબ શું છે? અજ્ઞાન તો ખાલી પછી કોરું જ્ઞાન, શાબ્દિક જ્ઞાન, સમજાય છે? સેવક સમજ્ઞાન એ રહી જશે, એનાથી કોઈ ફાયદો નહીં થાય, એનાથી કોઈ લાભ નહીં, બરાબર? તો એ પ્રમાણે આપણે યમરાજ કા આકસ્મિક આગમન ની ચર્ચા કરી હતી. ચલો હવે આપણે આગળ વધીએ. આજે આપણે બીજી બે ગાથા લેવાની છે, 79 અને 80, બે ગાથા 79 અને 80 નંબર ની ગાથા લેશું. પહેલા જો, મરણ સે રહીશ કોઈ નહીં. વાહ, આવી એક જ વાત આપણને દ્રઢ કરાવે, મરણ સે રહી કોઈ નહીં, એટલે તારો જે આ ક્ષણિક સંયોગ છે, શરીર છે, એનાથી રિલેટેડ જે પણ બાહ્ય પદાર્થો છે એમાં તારી જે આસક્તિ છે કે આ મારા છે, આનો હું છું, આ હું છું અને આ મારા અધીન છે, હું આના અધીન છું, એ પ્રકારની જે આપણી અંદરમાં અનાદિકાળથી જે મિથ્યા ભ્રમણ માન્યતા મોહ અજ્ઞાન ભાવ જે ચાલી રહ્યો છે એને તોડાવવા માટે આ એક એક હકીકતને સમજાય કે ફેક્ટ કહીએ ને, ફેક્ટ ઓફ લાઈફ, ધીઝ આર ઓલ ફેક્ટ ઓફ લાઈફ. હવે બોલો આ ફેક્ટ છે કે નહીં, મરણ છે રહી કોઈ નહીં, ફેક્ટ છે કે નહીં? જેનો ત્રણ વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખવી. કઈ ત્રણ વસ્તુ સીનાબેન? કઈ ત્રણ વસ્તુ? કે જેનો સંયોગ છે એનો નિયમથી યોગ, પહેલી વાત બરાબર. જેનો સંયોગ, શનિ સમજાય છે ને, શનિબેન, જેનો સંયોગ છે એનો સંયોગ થયો છે તેનો નિયમથી યોગ. અમીજાબેન નથી આજે? અચ્છા, દેખાતા નથી, ચલો થોડા આમ આવી જાઓ. જેનો સંયોગ છે એનો નિયમથી યોગ, જેનો મરણ જન્મ છે એનું નિયમથી મરણ છે. ત્રણ વાર સંયોગ છે તો નિયમથી શું છે? મરણ, વિયોગ. સંયોગ છે તો વિયોગ છે, જન્મ છે તો મરણ છે, અને ઉત્પાદ છે તો વ્યય છે. શું કીધું? ઉત્પાદ છે તો વ્યય છે. બોલો, પર્યાયનો ઉત્પાદ છે, પર્યાયનો શું છે? ઉત્પાદ છે ને, તો શું થાય છે? પર્યાયનો વ્યય થાય છે. ઉત્પાદ અને વ્યય એ પર્યાયનો નેચર છે. ઘર કુટુંબ પરિવાર સંયોગ છે તો વિયોગ એનો નેચર છે, અને શરીરનો જન્મ છે તો મરણ એનો નેચર છે. ત્રણ વાર સમજાય? ચલો રિપીટ કરશો, બોલો બોલો જલ્દી જલ્દી. ત્રણ વાર સમજાય પહેલા. સંયોગ છે એનો નિયમથી વિયોગ, બહુ સરળ વાત છે. સંયોગ છે એનો નિયમથી વિયોગ. જે પણ વસ્તુ સંયોગમાં આવી છે, નાનામાં નાની એક તાંતણી હોય કે પાંચ રૂપિયાની પેન હોય કે એક મોબાઈલ હોય કે ગાડી હોય કે શરીર હોય કે પરિવાર વાળા હોય, સમજાય છે? તો શું છે? આપણે એમ કહીએ ને, મોહ, મોહના આવેશમાં શું કહીએ? અમે એક છે, સમજાય? અમે બધા, અમે અમે અમારો ચારનો પરિવાર એક, અમે એક છે. એક છો? અરે બોલો, અમે એક. અમારા પાંચ ભાઈઓનો, ચાર ભાઈઓનો, છ ભાઈઓનો સંપ, એટલે અમે બધા છ એટલે એક, છ એટલે એક. બોલો, આ મોહના આવેશમાં કહીએ ને, અમારો વ્યાપાર એક, સમજાય કે આ પાંચ અલગ અલગ આંગળીઓ છે અને પછી આમ એક છે, અમે એક. ભાઈ, આ બધા મોહના આવેશમાં બધા વાક્ય બોલાય છે. ખરેખર કોઈ બે દ્રવ્ય, ચાર દ્રવ્ય, ચાર જીવ, પાંચ જીવ, આખો એક પરિવાર, કુટુંબ, આ બધું એક છે. એક છે અમારી એકતા, અમારી એકતા, અમારું યુનિયન, એક એક એક, કોઈ એક નથી. ભાઈ, વસ્તુ સ્વરૂપ હા, એક સદાચાર, એક ચરણાનિયમની, એક વ્યવહારિક ભાષામાં ઠીક છે. આપણે કહીએ પરિવારમાં સંપ છે, એકતા છે, બધું ઠીક છે, પણ વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જુઓ તો કોઈ એક નથી. બધા જીવ સ્વતંત્ર, અરે જીવ તો સ્વતંત્ર, પરંતુ આ શરીર છે એ પણ, આ શરીર એક છે? તમે આ શરીર એક છે? આપણે એક છે ને, આ શરીર તો એક છે કે નહીં? અહીંયા આ એક શરીર અલગ અને અંદર એક આત્મા અલગ, તો બે વસ્તુ છે ને. આજે મૌન છે કે બોલવું નથી કે સમજાતું નથી કે ઉપરથી જાય છે, શું શકો? શરીર એક છે અને આત્મા એક છે, તો બે દ્રવ્ય છે કે નહીં? બે, એક શરીર. આ હવે હું અલગ કરું છું ને, આ એક શરીર અને અંદર એક આત્મા, તો બે અલગ અલગ દ્રવ્ય થઈ ગયા ને, તો બે છે કે નહીં? બે છે કે નહીં? બે દ્રવ્ય, તો કે બે પણ નથી. આ શરીર ને તું એક જોવે છે સ્કંદ અપેક્ષાએ, આના સમીપમાં જઈને જોશે તો એક એક પરમાણુ, એક એક દ્રવ્ય છે. શું ગજબ! તો અહીંયા કેટલા દ્રવ્ય છે? બોલો માસી, કેટલા દ્રવ્ય છે અહીંયા? તો કે આ શરીર પણ અનંત દ્રવ્ય નો સમૂહ છે, અને એક એક પરમાણુ એક એક દ્રવ્ય છે, અને એક એક દ્રવ્યમાં એના અનંત ગુણો છે, અને એક એક ગુણોની ત્રિકાળવર્તી અનંતી પર્યાય છે. વિચાર કરો કે કેટલો કાર્યક્રમ અહીંયા ચાલુ છે, કેટલા દ્રવ્યનું કેટલું પ્રણમન ચાલ્યું છે, અને આપણે કહીએ એક એક. કેટલી સરસ ગાથા છે! શું ગાથા આવી? મરણ સે રહિત કોઈ નહીં, બરાબર. હવે જો, હવે બહુ બહુ સરસ આનું હેડિંગ જ બહુ સરસ છે. જો શું કે છે? સભી ક્ષેત્ર ઓર કાલ મેં મરણ હોતા હૈ. બોલો,
કોઈ આપણે કહીએ ને કોઈ એવું ગઈકાલે હું યાદ કરી દીધી કોઈ એવું ક્ષેત્ર નથી અધિદ્વીપમાં જ્યાંથી કોઈ જીવ નિર્વાણ ન પામ્યું. નિર્વાણ છે અધિદ્વીપમાં પણ મરણ છે ત્રણેવ લોકોમાં. સમજાયું? સમજાયું? નિર્વાણ નિર્વાણ એમ કહી શકીએ કે સભી ક્ષેત્ર મેં નિર્વાણ હૈ, સભી કાલ મેં નિર્વાણ હૈ નહીં કહી શકીએ. નહીં કહી શકીએ ને, નિર્વાણ માટે બાધક થઈ જશે. કેમ કે નિર્વાણ નું ક્ષેત્ર લિમિટેડ અને કાળ પણ જેવી રીતના હવે અહીંયા ચોથા આરામાં અહીંયાથી નિર્વાણ થાય પણ પાંચમા આરામાં છઠ્ઠા આરામાં પહેલા બીજા ત્રીજા આરામાં નિર્વાણ ના થાય. હા, વિધેય ક્ષેત્રમાં હંમેશા નિર્વાણ થાય વાત અલગ છે, પણ યુનિવર્સલ નહીં લાગુ પડે ને. પણ મરણ માટે, મરણ માટે બોલો, મરણ માટે તો કે સભી ક્ષેત્ર ઓર સભી કાલ મેં મરણ હોતા હૈ. ક્ષેત્ર એટલે ત્રણેય લોકમાં દેવગતિના જીવો છે એ પણ ઉત્કૃષ્ટ 33 આગળનું આયુ પૂર્ણ કરીને મરણ પામે. નરકના જીવો છે તો એ પણ 33 આગળનું આયુ પૂર્ણ કરીને મરણ પામે. ભોગ ભૂમિના જીવો છે તો એ પણ મનુષ્ય અને તિર્યન પલ્યનું આયુ પૂર્ણ કરીને મરણ પામશે. કર્મભૂમિના જીવો છે, બોલો વિચાર કરો, અહીંયા પંચમ કાળમાં ચોથા આળામાં આયુ વધારે હતી એ પણ ઘટતી ગઈ ને. બોલો આદિનાથ ભગવાનની આયુ કેટલી હતી? 84 લાખ પૂર્વ. અને પછી ઘટતા 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 મહાવીર ભગવાનની આયુ કેટલી થઈ ગઈ? 72 યર્સ. ક્યાં? 84 લાખ પૂર્વ. અને ક્યાં? 72 યર. વિચાર કરો. પણ તો પણ મરણ નિશ્ચિત છે. એટલે તીર્થંકરો નું તો નિર્વાણ થાય, પણ એક જનરલ વાત કરીએ તો કે દેહ છૂટે છે, એક જનરલ વાત કરીએ તો મરણ થાય, બરાબર છે. અને પછી અહીંયા પંચમારામાં આયુ ઉત્કૃષ્ટ કેટલી છે? તો કે 120 વર્ષ ની આયુ છે. કોણ જીવ્યું 120 વર્ષ? પોઈન્ટ સમજાય છે? હવે તો બધા એકબીજાને એમ કહેતા હોય ને, શું હવે કોઈ વૃદ્ધ જીતા મારા બા છે 97 યર્સ, 96 97 યર્સ, એમને જોઈને શું કહે? બા ખબર નહીં હતું તો અમે જીવશું કે? એટલે એ પણ આમ પાછું બોલી નાખ્યું, આમ ખબર જ છે કે ભાઈ ખબર નહીં હતું તો અમે ક્યાં જીવાનું. એટલે ખબર પડે છે, એટલે આપણા જ્ઞાનમાં અભિપ્રાયમાં અંદરમાં છે કે મરણ નક્કી છે, જે છૂટવાનો છે, આયુ પૂર્ણ થવાની છે, સંયોગ છૂટવાના છે, પરિવાર છૂટવાનો છે, તો પણ આસક્તિ અને મોહ ઓછો થતો નથી. ખબર હોવા છતાં બોલો, બોલીએ કે નહીં અનુજાબેન? આપણે કોઈ વૃદ્ધ ને જોઈને આટલું તો ખબર નહીં અમે જીવશું કે નહીં, ખ્યાલ આવે છે? એટલે ખબર છે કે આ દેહ નિયમ થી છું, ખબર મને એ થાય, ખબર છે કે આ દેહ છૂટવાનો છે, ખબર છે આનાથી રિલેટેડ વસ્તુઓ સંયોગો બધું છૂટવાનું છે, તો પણ આખું જીવન જો કોની પાછળ આપીએ છે? જે છૂટવાનું છે એની પાછળ, અને જે સાથે આવવાનું છે એની મહિમા. સાચી બેન બરાબર છે? શું બોલી? બરાબર બોલી ને? જે છૂટવાનું છે એની પાછળ સવાર થી રાત ઉપયોગ શક્તિ સમય બધું જ ગરબા, એ છૂટી જવાનું છે. અને અચ્છા, લાસ્ટ ટાઈમ મારી વાત કેવી હતી? છૂટતા કેટલી વાર લાગશે? ભેગું કરતા આખું જીવન, અને છૂટતા, બોલો છૂટતા, અનુજાબેન છૂટતા કેટલી વાર લાગશે? એક સમયમાં છૂટી જાય, છૂટતા એક સમય, અને એની પાછળની આસક્તિ અનાદિ પાછી જાય. એટલે વિચાર કરીએ આપણે એક એક ગાથા કેટલી મારને, તો પોઈન્ટ સમજાયો? અને અહીંયા 120, અચ્છા છઠ્ઠા આરાની આયુ બોલો કેટલી છે? છઠ્ઠા આરામની ઉત્કૃષ્ટ આયુ કેટલી છે? ઉત્કૃષ્ટ એટલે કેટલી? હા, 20 વર્ષ. 20 વર્ષમાં તો એક જીવ બીજા જીવને ખાઈ જશે, આખો જીવ જીવને ખાઈ જશે. બોલો, એક જીવ બીજા શરીરને, એટલે એક જીવ બીજા જીવને ખાઈ જશે, એટલી ક્રૂરતા થઈ જશે. એટલે સંસારનું સ્વરૂપ જોઈએ તો જો ભયંકર છે ને, ભયાનક. નરક નિબોધના દુઃખો જો ભયંકર, એકેન્દ્રિય આદિના દુઃખો જો ભયંકર, પણ વાત એક છે ને કે દુઃખ દુઃખ લાગતું જ નથી. વાત એ જ છે ને કે પરિભ્રમણનો ભય લાગતો જ નથી. વાત એ જ છે ને, સમજાય છે કે જે પ્રણામ કરી રહ્યા છે, જે અભિપ્રાય પુષ્ટ કરી રહ્યા છે, એનો આપણને ડર લાગતો નથી. આનું શું ફળ આવશે, આ ક્યાં જઈને ભોગવશું, કોણ આવશે સાથે ભોગવવા માટે, એની કોઈ આપણને ચિંતા નથી. ખ્યાલ આવે છે? એ બહુ બહુ સરસ ગાથા છે. સભી ક્ષેત્ર ઓર કાળ મેં મરણ હોતા હૈ, બરાબર. કાળની વાત કરી, અવસર થઈ, ઉત્તર થઈ, અને ક્ષેત્રની વાત કરી. તો સભી ક્ષેત્ર એટલે ત્રણે લોક, અને સંસાર એટલે કે હર સમય મરણ થાય છે, બરાબર. કોઈ બી ક્ષેત્ર કાળ મૃત્યુ છે અગોચર નહીં, કોઈ બી ક્ષેત્ર ઓર કોઈ ભી કાળ વિદેશ ક્ષેત્ર હોય અને એમાં સિમંદર આદિ ભગવાનો હોય તો પણ નિર્વાણ પામશે ત્યારે શરીર અરિયંત અવસ્થા સમોચરણ વાણી બધું શું થશે નિયમથી છૂટી જશે. એટલે પોઈન્ટ એક જ છે, એક માઇન્ડમાં પોઈન્ટ વિચારજો કે જે છૂટી જવાનું છે એના પ્રત્યે એની પાછળ આટલી બધી આસક્તિ અને મોહ એ આપણને કોને આપણને જ ભારી પડવાનું છે. કોને ભારી પડશે ઉદય? કોને ભારી પડશે બોલો? ઉદય આવશે કોને ભારી પડશે? કોને આવશે? કોણ ભોગવશે? કોને ભોગવવું પડશે? કોને એનું ફળ વેદવું પડશે, ભોગવવું પડશે? નરક નિરોધમાં કોને જવું પડશે બોલો? તો ઉદય કોને ભારી પડશે? જેને પરિણામ કર્યા છે એને ભારી પડશે. પરિણામ કોને કર્યા? કે આપણે હસતા હસતા બાઈલા રડતા રડતા પણ નહીં છૂટે. જો વૈરાગ્ય અને જ્ઞાન પ્રદાન આખો ગ્રંથ છે તો ચર્ચા અને વાત પણ એવી જ આવે. સમય સાજી હોત તો શું ચર્ચા આવત? આખી ભાષા બદલાઈ જાત ને, આખી ચર્ચા બદલાઈ જાત ને, કે તું મરતો જ નથી. પોઈન્ટ સમજાય છે? અને આ ગ્રંથ ચાલે છે તો કે ભાઈ તું મરતો નથી એ દ્રવ્ય અપેક્ષાએ, પણ તું પ્રતિ સમય મરે છે. પ્રતિ સમય ભાવ કરમ ભાવ મરણ સદીઓ છે કરતા આરા હું, તો પ્રતિ સમય તું મરે છે એ પર્યાય અપેક્ષા ભાવ અપેક્ષા. પોઈન્ટ સમજાય છે ને? ખ્યાલ આવે છે ને? તો એ રીતે અપેક્ષાથી વાત સમજે. કોઈ ભી ક્ષેત્ર કાળ મૃત્યુ છે અગોચર નહીં એસા પ્રત્યક્ષ દેખ કર નિશ્ચિત નિશ્ચિંત હો જાના ચાહીએ. યહ બાત આગામી છંદ મેં કહેતે ક્યા હો જાના ચાહીએ? નિશ્ચિંત. અને આપણે ઘણી વાર એક સૂત્ર બોલીએ છીએ નિશ્ચિત નિશ્ચિત, સમજાય છે? નિશ્ચિત વ્યવસ્થાને સમજીને શું થઈ જવું જોઈએ? નિશ્ચિંત થઈ જવું જોઈએ. બધું નિશ્ચિત છે, સમજાય છે? એ સમજીને શું થઈ જવું જોઈએ? નિશ્ચિંત થઈ જવું જોઈએ. શરીરમાં કોઈ રોગ આવ્યો અચાનક તો શું કરીએ? શું કરવું જોઈએ? શું વિચારવું જોઈએ બોલો? ખ્યાલ આવે છે? શું વિચારવું જોઈએ? એના સ્વતંત્ર પરિણામ અને ખરેખર તો દ્રવ્ય અપેક્ષાએ કે શ્રદ્ધા અપેક્ષાએ શું વિચારવું જોઈએ? એના સ્વતંત્ર પરિણામને જેમ છે એમ સ્વીકારીને નિશ્ચિત વ્યવસ્થાને સમજીને ખરેખર શું થઈ જવું જોઈએ? નિશ્ચિંત થઈ જવું જોઈએ. નિશ્ચિંત સમજાય છે? નિશ્ચિંત નિશ્ચિંત એટલે નિશ્ચિંત એટલે નિરાશ રિલેક્સ, સમજાય છે? નિશ્ચિંત એટલે નિર્ભર. જ્યાં સુધી સ્વતંત્રતાનો વિચાર અને સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી જ્ઞાન નિશ્ચિંત નહીં થાય. નિશ્ચિત વ્યવસ્થાનો નિર્ણય કરીને નિશ્ચિંત થાય છે, બરાબર? જો કિસી દેશ અરુ કાલ વિધાન તથા કારણ કો યદિ દેખો મૃત્યુ સે સંબંધ રહિત તબ પ્રાણી તુમ નિશ્ચિંત રહો. વાહ, કેટલી સરસ ગાથા છે. જો આપણે વાંચીએ અર્થ અને ભાવાર્થ એક સાથે વાંચીએ છીએ પછી એનો અર્થ કહી દો. હવે સમજાય ગઈ એક્ચુઅલી ગાથા? તો હે પ્રાણી, યદિ કિસી ભી ક્ષેત્ર કાળ વિધિ ઓર કારણ કો મૃત્યુ સે અગોચર એટલે કે અસંબંધ જાણો તો તુમ નિશ્ચિંત હો જાઓ, બરાબર? શું સમજાય જાય? કે જે સમયે જે દ્રવ્યની જે પર્યાય જે વિધિ જે વિધાન જે ક્ષેત્રમાં જે પ્રકારે જ્યારે જે રીતે જે વિધિ થવાની છે એ એવી જ થવાની છે એમ જાણીને શું થઈ જાઓ બોલો? ક્ષેત્ર નક્કી છે કે નહીં? આ શરીર અને આત્મા છૂટા પડશે એનું ક્ષેત્ર નક્કી છે કે નહીં? એક એક નું ક્ષેત્ર નક્કી છે કે નહીં? ક્યાં છૂટા પડે? ઓકે, કેવી રીતે છૂટા પડે? નિમિત્ત કારણ શું બનશે? કોઈ રોગ આવશે, અચાનક કઈક અકસ્માત થઈ જશે. ડર તો નથી લાગતો ને? ના ના, લાગતો તો કહી દઉં બોલો. ડર તો નથી લાગતો ને? કે હાય હાય, તમે શુભ શુભ બોલો ને, શુભ શુભ બોલો ને, હે? શુભ શુભ બોલો, શુભ શુભ બોલો. અરે શુભ શુભ જ બોલીએ છે, આનાથી વધારે શુભ શું હોય? કો ક્રમબદ્ધ નો વિચાર અને ક્રમબદ્ધ ની ચર્ચા કરવી આનાથી વધારે શુભ શું હોય? ભેદ જ્ઞાન નો અભ્યાસ કરવો આનાથી વધારે શુભ શું હોય? બે દ્રવ્ય ની સ્વતંત્રતા નો નિર્ણય કરવો આનાથી વધારે શુભ શું હોય? સત્ય નું જ્ઞાન ભાન કરવું આનાથી વધારે શુભ શું હોય? મને કહો. અને સમજાય છે? મોહ નો અભાવ કરાવો આચાર્ય કે છે આનાથી વધારે શુભ ભાષા શું હોય શકે? આનાથી વધારે આચાર્ય નો શુભ વિકલ્પ શું હોય શકે? આનાથી વધારે આચાર્ય દેવ ની અકારણ કરુણા શું હોય શકે? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો બોલો, ક્ષેત્ર નક્કી છે? કાળ નક્કી છે, સમય 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 પણ નક્કી છે. અચ્છા વિધિ કારણ નિમિત્ત બધું નક્કી છે? તો કે બધું જ નક્કી છે. તો હવે નક્કી છે તો હવે તો શું કીધું આપણને, શું થવાનું કીધું? નક્કી છે એનો નિર્ણય કરીને શું થઈ જાવ. અચ્છા તો કઈ ઉપાય ન કરીએ? બોલો ડોક્ટર આંટી, બોલો ડોક્ટર આંટી. કે મારું ક્લિનિક બંધ કરાવી દેશે આ છોકરી ને? ક્લિનિક બંધ થઈ જશે મારું? તમારું ક્લિનિક બંધ નહીં થાય, ખ્યાલ આવે છે? તમારી શ્રદ્ધા બદલાઈ જશે. કારણ કે શું થશે ખબર છે? એ ભલે ઇલાજ કરો છો, ઇલાજ કરાવવા જાઓ છો, ઇલાજ કરો છો, તો પણ શ્રદ્ધાંતમાં શું છે? ખ્યાલ આવે છે કે ઠીક છે, આ તો ઇલાજ થઈ રહ્યો છે, દવા લઈ રહ્યા છે, ઉપાય કરી રહ્યા છે, પણ શ્રદ્ધાંત 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 શું હોવું જોઈએ? કે આ સંયોગ છે તો એના કાળક્રમે છૂટવાનો જ છે. એટલે કાળ નક્કી કરી દીધો, ક્ષેત્ર નક્કી કરી દીધું, નિમિત્ત નક્કી કરી દીધું, કારણ નક્કી કરી દીધું, બધું નક્કી કરી દીધું, તો આપણું કઈ ચાલવાનું જ નથી. તો પછી હવે તો જ્ઞાન કેવું થઈ જવું જોઈએ? આ સમજીને જ્ઞાન નિશ્ચિંત થઈ જાય. અને નિશ્ચિત વ્યવસ્થામાં તો કોઈ કાંઈ બદલી શકવામાં સમર્થ નથી. અનંત વીર્યના ધારી સિમંદર ભગવાન એમના કેવળ જ્ઞાનમાં પ્રતિ સમય એમની અનંતી ભાવીની સિદ્ધ પર્યાય એમને જણાઈ રહી છે કે નહીં બોલો. આપણને તો ચલો નથી ખબર, આપણને તો નથી ખબર, તો આપણે શું ઉપાય કરીએ? એમને તો ખબર છે કે નહીં કે અનંત અવસ્થાનો છેલ્લો સમય કયો છે, અનિશ્ચિત અવસ્થાનો ઉત્પાદ ક્યારે થાય, એમને ખબર છે કે નહીં? એમના કેવળ જ્ઞાનની હરેક સમયની પર્યાયમાં એમની અનંતી ભાવીની સિદ્ધ પર્યાય જણાય છે કે નહીં? કાળ જણાય છે કે નહીં? સમય જણાય છે કે નહીં? બોલો. હવે આપણને એમ થાય અનંત વીર્યના ધારી સિમંદર ભગવાન પણ સમજાય છે આ નિશ્ચિત વ્યવસ્થાને જાણીને એમાં કઈ ફેરફાર કરી શકવામાં એ પોતે પણ સમર્થ નથી. થોડા પહેલા સિદ્ધ થઈ જાય તો અનંત વીર્યના ધારી છે તો થોડાક પહેલા સિદ્ધ થઈ જાય તો એમને તો ખબર છે ને, અનંત વીર્યના ધારી છે ને, કેવળ જ્ઞાની છે ને, સામત ખાલી છે ને, ભગવાન છે ને, તો થોડા વહેલા શિફ્ટ થઈ જાય તો કે પણ નહીં થઈ શકે. જાણી શકશે હર સમયે કે હું સિદ્ધ ક્યારે થવાનો છું, મારી સિદ્ધ પર્યાય ક્યારે આવવાની છે, સિદ્ધ રૂપે આત્મા ક્યારે પરણવાનો છે, પણ એને આગળ પાછળ નહીં કરી શકે. તો દ્રવ્ય પોતાની થતી પરિણતિ થતી પર્યાયનો કરતા છે, ફેરફાર કરતા નથી. શું કીધું? પરિણમન કરતા તો છે પણ ફેરફાર કરતા નથી. જે અવસ્થા થઈ રહી છે એ રૂપે દ્રવ્ય પરિણમી રહ્યો છે પણ એમાં ફેરફાર આગળ પાછળ ઉથલ પાછળ કરવામાં કોઈ દ્રવ્ય સમર્થ નથી. બોલો. નિશ્ચિત થઈને, નિશ્ચિત વ્યવસ્થાને સમજીને આજે બધા ઘરે નિશ્ચિંત થઈને જશો કે ડરીને જશો? બોલો. નિશ્ચિંત થઈને જશો. કારણ કે હવે છોડી દો કે આ સંયોગ જયારે છૂટવાનો છે ત્યારે છૂટવાનો છે, જે રીતે છૂટવાનો છે એ રીતે છૂટવાનો. ઘણી વાર આપણે હોસ્પિટલમાં જઈને કોઈને પીડાતા જોઈએ તો શું અંદરથી શું આવે? રૂપાણી શું આવે? બહુ પીડા હોય, બહુ પીડા કરે, બહુ પીડા કરે. એકાદ વર્ષથી હોસ્પિટલમાં બહુ પીડા કરે, બહુ પીડા કરે, તો આપણને શું થાય? તરત કોણ યાદ આવે? ના, પહેલા તો પહેલા ના 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 એટલે પહેલા તો તરત કોણ યાદ આવે? હે ભગવાન. ના એટલે બરાબર છે કે નહીં? તરત પહેલા કોણ યાદ આવે? હે ભગવાન. મન, હા બોલો બોલો, પૂરું કરે. હે ભગવાન, હા ને, મને આવા દિવસો, મને આવી વેદના, મને આવું ઉદય, મને આવું, હે ભગવાન ન હો. અને પાછું અજીન સાથે આપણે શું કહીએ? હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, આમ નામ ઉપાડી લેજો. જાણે ભગવાન ઉપર આમ આમ સ્ટ્રીંગ લઈને બેસાય, આમ નામ ઉપાડી લેજો. ભાઈ આ બધી નથી આ માન્યતાઓ. કારણ કે જે ઉદય બાંધીને આવ્યા છે કર્મ, જે અનુભાગ બાંધીને આવ્યા છે, જે કર્મ બાંધીને આવ્યા છે, જે પ્રણામ કરી રહ્યા છે, જે બાંધી રહ્યા છે, એ જ પ્રકારે ઉદયમાં આવશે. અગર તારા વર્તમાન પ્રણામની વિશુદ્ધતાથી સત્તામાં પડેલા કર્મોમાં કોઈ ફેરફાર નથી થયો તો એ કર્મ જેમ છે એમ જ ઉદયમાં આવવાના છે. સમજી લઈ, એમાં કોઈ ફેરફાર નહીં કરી શકે. તક ટકી લગાવીને તું પરિવારજન સામે જોતો હશે કે બચાવો બચાવો, પણ કોઈ બચાવી નહીં. આ બધી ગાથાઓ બહુ ગંભીર છે ભાઈ. આપણને એમ લાગે કે હવે આ તો સ્થૂળ છે, હવે આ તો સ્થૂળ છે. સ્થૂળ નથી, આ પ્રેક્ટિકલ છે. કારણ કે ઉદય, શરીર, શારીરિક વેદના, પીડા, સાતા સાતાના ઉદય, બીમારી, આ તે શરીરની જીર્ણ અવસ્થા, ઇન્દ્રિયોની શિથિલતા, આ બધું નથી આવવાનું. મને કહો, આ શરીર એકરૂપ રહેવાનું છે? નથી રહેવાનું. કોઈ સમજાય છે? ચલો આપણે વાંચીને પૂરું કરીએ. હે પ્રાણી, થયો અર્થ થયો, ભાગજો. જગત મેં એસા કોઈ સ્થાન નહીં, જગત મેં એસા કોઈ સ્થાન નહીં હૈ જહાં મરણ ન હો. વાહ, આખા જગતમાં કોઈ એવું સ્થાન નથી જ્યાં મરણ નથી થઈ રહ્યું. હવે એકેન્દ્રિય અને નિગોધની અવસ્થા જો, બોલો એ ક્ષેત્રમાં ને એ અવસ્થામાં ને એ કાળમાં તો મરણની શું અવસ્થા છે વિચાર કરો. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ લગાતાર ચાલ્યું, લગાતાર ચાલ્યું. હજી તો આપણે આમ સીડી જોઈ અને કોઈનો પગ પડ્યો મરી જાય. પોઈન્ટ પકડાય છે? હજી તો આપણે ઓલું ફૂદડા હોય ને અને ગિલોડી હોય ને ખટાકથી ખાય. હજી તો એક ખાધું છે, બીજું ખાધું, ત્રીજું ખાધું, ધરાધર બોલે. મરણ, જન્મ મરણ, જન્મ મરણ, સંયોગ વિયોગ, જન્મ મરણ, જન્મ નિરંતર ચાલ્યું. કોઈ એવું સ્થાન નથી જ્યાં મરણ થઈ રહ્યું નથી. એસા કોઈ કાળ નહીં હૈ જબ મૃત્યુ ન હો. એસી કોઈ વિધિ નહીં હૈ જિસસે મરણ મિટ જાઓ. ચલો બોલો, કોઈ વિધિ બતાવો, કોઈ એક તો વિધિ બતાવો કે જેનાથી મરણ મિટ જાય, તરી જાય, ન થાય, રૂકી જાય, લાંબે થઈ જાય, થોડું એક્સટેન્ડ થઈ જાય. કોઈ તો એવી વિધિ બતાવો, બતાવો કોઈ પાસે હોય તો. હું વોટ્સઅપ પર નાખી દઈશ, એટલીસ્ટ કોઈ મળશે તો એને સારું પડશે. છે કોઈ વિધિ કે અટકાવી શકો, બદલી શકો, રોકી શકો, લંબાવી શકો? કોઈ વિધિ નથી, કોઈ પાસે કોઈ વિધિ નથી. પ્રયત્ન કર્યો, બહુ પ્રયત્ન કર્યો, પ્રયત્ન કર્યો એ ખાલી એક નિમિત્ત કથન છે ભાઈ. જે થવાનું હતું એ જ થયું, જેમ થવાનું હતું એમ જ થયું, જયારે થવાનું હતું ત્યારે જ થયું, જે રીતે થવાનું હતું એ રીતે જ થયું, જે ઉદય ભોગવીને જવાના છે એમ જ જવાના છે. કોઈ ફટાકી જવાના છે તો એમ જવાના છે, કોઈ પીડાઈને જવાના છે તો એમ જવાના છે. કોઈ જે રીતે જેનું જે મરણ, જે ઉદય, જે કર્મ, જે વેદના, જે રીતે આવવાની છે એ રીતે આવવાની છે. આપણું કર્તવ્ય શું છે બોલો? એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવું એ આપણા હાથમાં નથી. બોલો, કોરમબેન સમજાય છે? વાત બેસે છે, હવે ઉતરે છે, શ્રદ્ધાન થાય છે, દ્રઢતા આવે છે, સ્વીકાર થાય છે કે ભાઈ ક્રમબદ્ધમાં જેમ છે એમ જ થવાનું. આજુ ગાથા હોય તો કેવી છે બોલો, કેટલી સરસ. જિસે મરણ મિટ શકે એસી કોઈ વિધિ બતાવો, નહીં હે. ઓર એસા કોઈ ઉપાય નહીં હૈ જિસે શરીર બચ જાય, મરણ મિટ જાય, શરીર બચ જાય, ઉદય પલટ જાય અને કોઈને સાતા ઉપજાવી દે, એવી કોઈ વિધિ નથી, એવું કોઈ વિધાન નથી, એવો કોઈ ઉપાય નથી. એવો કોઈ, આપણે કહીએ ને કે સાયન્ટિફિક કોઈ પણ ઉપાય નથી કે જેનાથી કોઈ કોઈને બચાવી શકે. બહુ ગજબ ગાથાઓ છે. ઇસીલીએ સબકો સર્વથા કાળ કે વર્ષ જાનકર આત્મકલ્યાણ કા પ્રયત્ન. બહુ સરસ વળાયો, સબકો સર્વથા કાળ કે વર્ષ. સમજાય છે? કાળ કે વર્ષ એટલે હરેક સમયનું, હરેક દ્રવ્યનું, હરેક પરમન એના કાળ, સ્વકાળ, સ્વકાળના અધીન છે, પાંચ સમયના અધીન છે, ષટ આકારકના અધીન છે, યોગ્યતાના અધીન છે. એમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. વંદના બેન સમજાય છે? એક એક શબ્દ. એટલે સબકો સર્વથા, સબકો એટલે શરીર કો, આયુ કો, કર્મ કો, ઉદય કો, સંયોગ કો, સબકો સર્વથા કાળ કે, એટલે સબકો સર્વથા કાળ કે વર્ષ જાણકર આત્મ કલ્યાણ કા. વાહ, શું કીધું? આત્મ કલ્યાણ કા પ્રયત્ન અવશ્ય હી કરના ચાહીએ, ક્યુંકિ યે હી એક તેરે હાથ મેં કરને યોગ્ય ચીજ હૈ. ઓર કુછ તું કર સકતા નહીં હૈ. અમે નિરાતે દેખા છે ને કેમ? કારણ કે સ્વસ્થ શરીર છે, સ્વસ્થ ઇન્દ્રિયો છે, ઉદય થોડો સારો છે, સાતાનો ઉદય છે, જ્ઞાનનું ક્ષેપક્ષમ સારું છે, યુવાન અવસ્થા છે, થોડો જોશ છે. એટલે હવે વિચાર કરો કે અહીંયા હમણાં આ શક્તિ, સમય, ઉપયોગ, વીર્ય ક્યાં જઈ રહ્યું છે? પરિણામમાં શું ચાલી રહ્યું છે? અભિપ્રાયમાં શું ચાલી રહ્યું છે? માન્યતામાં શું ચાલી રહ્યું છે? વિચાર કરો. કોઈ સમજાય છે? કેમ કે જેવા જેવા પ્રણામ કરી રહ્યા છે આખો દિવસ, 24 કલાક, એ પ્રણામ અનુસાર પ્રતિ સમય શું થઈ રહ્યું છે? કર્મનો બંધ થઈ રહ્યો છે. બુદ્ધિથી શું કેતા? આત્માર્થી ના જીવનમાં 2-4 કલાક નો સ્વાધ્યાય તો રોજ નો હોય, કારણ કે એ આત્મા નો ખોરાક છે. શરીર ને ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપો છો કે નહીં? અને પણ ધ્યાન રાખીને આપો છો કે નહીં? બરાબર ડાયટ લો છો કે નહીં? જે લેવાનું એ લો છો કે નહીં? એનો વિચાર કરો છો કે નહીં? એનો નિર્ણય કરો છો કે નહીં કે ના નહીં ખાવું, આ ખાવું, આ ન ખાવું, આ ખાવું? હા, એની માટે તો આહા આખી દુનિયામાં ગાંડી થઈ ગઈ છે. અને આત્મા એનો ખોરાક, એને પુષ્ટિ કેવી રીતના આપો છો? બોલો કે શાય નું પોષણ કરીને અગર આપણે નિરંતર મિથ્યાત્વને પુષ્ટ કરીએ છીએ તો વિચારી લઈએ, વર્તમાન તો આપણું બરબાદ થઈ જ રહ્યું છે, ઉદય ખતમ થઈ જશે, સંયોગો છૂટી જશે. આવા કાળમાં આવા દેવશાસ્ત્ર ગુરુ મળવા, આવી વાત મળી, આવી વેદનાની ચર્ચા મળવી અત્યંત દુર્લભ છે. એટલે આ બધું છૂટી ગયા પછી શું થશે વિચારો? કારણ કે છૂટવાનું નિયમ થી છે, કાળ નક્કી છે. આજે તો ખ્યાલ આવી ગયો ને બધાને? ક્ષેત્ર નક્કી છે, વિધિ નક્કી છે, કારણ નક્કી છે, બધું જ નક્કી છે. હવે તું બોલ, કોઈ ઉપાય લાવ કે તું એને બદલી શકે? તો ઉપાય તો કોઈ છે નહીં. તો તારું કર્તવ્ય શું છે એ પણ સાથે સાથે બતાવે છે. શું છે? કે આત્મ કલ્યાણ કા પ્રયત્ન અવશ્ય કરના ચાહીએ, સર્વત્ર સર્વદા ઓર સર્વથા, કિસી ભી ઉપાય સે કોઈ ભી પ્રાણી તાલ સે નહીં બચ સકતા. કેલા શબ્દ આવ્યા? ગાથાઓ ગમે છે કે નથી ગમતી? ગમે છે. એક એક ગાથાઓ, એક એક ગાથાઓ આમ ટચ થાય છે. ઘરે જઈને આના વિચાર કરો છો કે આજે આ બુક ખોલી લે, નેક્સ્ટ સન્ડે ખુલશે? વિચાર કરજો એક એક ગાથા ઉપર. શું આવી વાત? સર્વત્ર, સર્વદા ઓર સર્વથા, કિસી ભી ઉપાય સે કોઈ પ્રાણી કાલ સે નહીં બચ સકતા. બરાબર. હવે જો આના પછીની ગાથા પણ અત્યંત આપણે કહે ને વૈરાગ્ય ની પ્રેરણા આપવા વાળી છે, કે આ જીવ સ્ત્રી પ્રત્યે, સ્ત્રી પુરુષ પ્રત્યે, પતિ પત્ની પ્રત્યે, પત્ની પતિ પ્રત્યે, એમ કરીને માતા પિતા બાળકો પ્રત્યે, બાળકો માતા પિતા પ્રત્યે, કોઈ સમજાય છે? આત્મા શરીર પ્રત્યે જે પણ અંદરની આસક્તિ છે, વાસના છે, કામ ભાવ છે, કસાઈ છે, મોહ છે, આ બધો ભાવ કેવો છે? તને દૂર ગતિમાં લઈ જવા વાળો. રાવણ શબ્દ બોલું તો શું યાદ આવે? ખ્યાલ આવે એનું પિક્ચર શું યાદ આવે? ખ્યાલ આવે. અને હકીકત છે ને કે એના એક ક્ષણિક વાસનાના પરિણામ એને ક્યાં ફેંકી દીધા વિચાર, એને ક્યાં ફેંકી દીધા? એક વિચાર કરી આપણે કે એના એક ક્ષણિક, અધરવાઇઝ ઓવરઓલ તમે એનું જીવન જુઓ, કોઈ સમજાય છે? તો કઈ આખું જીવન કઈ એકાએકાઈ સાવ આપણે કહીએ ને કે એવો પુરુષ નો તો સાવ, આ તો ક્ષણિક એવો ઉદય આવી ગયો ને એવા પ્રણામ થઈ ગયા ને એમાં જોડાઈ ગયો ને પછી માન નું પોષણ કે પછી હવે યુદ્ધ કરીને પછી તો સીતાને આપી દેવા માટે પણ રાજી થઈ ગયા, પણ પછી તો નાક નો સવાલ હતો, માન નો સવાલ હતો, ઇજ્જત નો સવાલ હતો, એટલે પછી તો યુદ્ધ ના. અને તે વિચાર કરો કે એક કસાઈ ભાવ, કોઈ સમજાય છે? એક કસાઈ ભાવ આપણને કેટલા અનેક 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 પાપ કસાઈ, અનેક એ વિકારી ભાવ તરફ આપણને દોરી છે. અને એક તત્વજ્ઞાન નો ભાવ આપણને આત્મા સન્મુખ, અને એક કસાઈ નો ભાવ પર સન્મુખ આપણને લઈ જશે. સરસ ગાથા છે, જો આપણે એનું વાંચન કરીએ છે. થોડો ભાવ તમે પોતાની રીતે પણ સમજો, કારણ કે ગાથા એ પ્રકારની છે. જો સ્ત્રી શરીર કે પ્રતિ, સોરી, સ્ત્રી શરીર સે પ્રીતિ છોડને કી પ્રેરણા. કારણ કે તમે જોઈ લો, આખું રામાયણ ઉભું થયું, આખું મહાભારત ઉભું થયું, જે પણ ઉભું થાય છે એ આ પ્રકારના પરિણામથી જ ઉભું થાય છે. એટલે સમજી લેજો કે જે અચ્છા જે બ્રહ્મચર્ય ચક્રવર્તી હતા, સાતમી નરકમાં કેમ ગયા? રુદ્રેશ્રી આ પ્રવચનમાં વાત કેટલી વાર રુદ્રેશ્રી ઉલ્લેખ કરે, કુરુમતી 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 કુરુમતી. પોતાની સ્ત્રી પ્રત્યે એ ચક્રવર્તીને એટલી બધી આસક્તિ હતી કે એ આસક્તિ અંત સમય સુધી છૂટી નહીં. બોલો, ખબર નહીં આ બધી ગાથાઓ ખરેખર આપણને એમ ફૂલ લાગતી હશે, અફકોર્સ લાગતી હશે બધાને, પણ આ એટલી ફૂલ અને એટલી ઇઝીલી અને એટલી લાઇટલી લેવા જેવી નથી. હું તમને સિરિયસલી કહું છું. ઘણાને એમ લાગે આત્માનું શાસન તો હવે ઠીક છે, ઠીક છે, ઠીક છે નહીં, આ ગુણભદ્ર આચાર્ય દેવે એક એક ગાથાઓ લખી. આ તોડલમતી સાબે એની ભાષા વચની કે એની ટીકા કરી ભાવાત લખા છે. આ ભાવાત વાંચે છે ને, આ તોડલમતી સાબે લખા છે ભાઈ. હવે એક 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 તમે વિચારો રૂપાબેન, એક 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 કસાઈ ભાવ વિષય વાસનાના ભાવથી આચાર્ય આપણને હટાવે. તને આટલી આસક્તિ, ક્યાં લઈ જશે આ શક્તિ તને? આ બહુ પૂરતો સંયોગ છે ભાઈ, પતિ નો પત્ની સાથે ને પતિ નો પતિ સાથે. વિચાર કરો તમે. આ એક સ્ટોરી આવી હતી ને બહુ પહેલા, સ્ટોરી એટલે એ સ્ટોરી નથી હકીકત, મને તો એ સાંભળીને હજી હું ભૂલી નથી શકતી. એ હકીકત, હકીકત ની ઘટના. જસ્ટ મેરીડ કપલ દે આર ફ્લાઇંગ ટુ દુબઈ ઓર સમવેર. હવે એની સાથે જે હોય ને ત્યાંના, ત્યાં કોણ હોય છે દુબઈ? હા, જે હોય ને વ્યક્તિ, જે ઓલા પેરીને સકતા. હા, શેખ. ઓકે, હવે ફ્રેન્ડશીપ થઈ ગયો પ્લેનમાં વિથ ધેટ શેખ. એ કપલની એટલી બધી, એને એટલી બધી સારી ફ્રેન્ડશીપ કરી નાખી, તો એને કીધું કે તમે આવો મારા ઘરે. દેટ શેખ પર્સન સેડ કે એક પાર્ટી રાખી છે, તમે મારા ઘરે આવો બે જણા. હવે ત્યાં એવું હશે, આઈ ડોન્ટ નો, એવું હશે કે જે જેન્ટ્સ હોય અલગ સાઈડ જાય અને લેડીઝ હોય અલગ સાઈડ જાય. યુ વોન્ટ ઇમેજિન આફ્ટર ફ્યુ આવર્સ, લાઈક 1-2 hours, વેન ધેટ હસબન્ડ સેડ કે લાઈક કોલ માય વાઇફ, નાઉ વી નીડ ટુ ગો. તો કે કોણ વાઇફ? બધા સીસીટીવી ના કેમેરા વેમેરા બધું જ વાઇફ આઉટ થઈ ગયું. હી ડિડ નોટ એની પ્રૂફ કે હી હેડ કમ વિથ હિઝ વાઇફ. ઇટ ઇઝ અ રિયલ ઘટના. જસ્ટ મેરીડ કપલ, વિચાર કરો, હેડ ગોન અને કે હુ વાઇફ, યુ હેર નોટ કમ વિથ એની વાઇફ. એને મળી જ નહીં એની વાઇફ, એને એને ભેટો જ ના થયો. વિચાર કરો એટલું ફાઈટ કર્યું, એટલું કર્યું. અંતે એ છોકરા એ પણ યંગ હશે ને, યંગ જ હશે ને, જસ્ટ મેરીડ કપલ. વિચાર હવે શું થયું હશે, એની પત્નીનું શું થયું હશે, શું હશે હાલત હશે, વિચાર કરો. અને આવીને એને એટલો બધો આઘાત લાગ્યો, હી વોઝ સો કમિટેડ ટુ. કેટલી કેટલી ઘટનાઓ આપણે રોજની સાંભળીએ છીએ, વિચાર કરો. આ હકીકત છે, અસારતા છે સંસારની. આવી જે સ્ત્રી પ્રત્યે, પુરુષ પ્રત્યે, સંયોગ પ્રત્યે, બધા આપણે કહીએ ને બહારના આધુનિક સાધનો પ્રત્યે જે આપણને અટ્રેક્શન થાય, આકર્ષણ થાય, આ બધું ટેમ્પરરી છે. આ બધા પરિણામ સમજાય છે? આ બધા પરિણામ આપણને ક્યાં લઈ જશે એનો વિચાર કર. ચાલો, આપણો સમય થઈ ગયો છે, હું ખાલી 11 વાગ્યા સુધી છે ને, આપણે 5 મિનિટમાં ખાલી હું ગાથા વાંચી લઉં છું, એના ઉપર પછી તમે વિચાર કરજો. બરાબર? સ્ત્રી શરીર સે પ્રીતિ છોડને કી પ્રેરણા. હવે બધી રીતે સમજી લેજો, બરાબર છે? આયુ કો વિનેશ્વર બતાતે હુએ ઓર સ્ત્રી કી નિંદા કરતે હુએ શરીર કો અકલ્યાણ કા કારણ આગામી છંદને બતાતે. એટલે આમાં હતાશ થવાની વાત નથી. સ્ત્રી કે શરીર કી નિંદા એટલે એના પ્રત્યેની આસક્તિ છે, જીવને ક્યાં લઈ જાય છે, બસ એ વાત અહીંયા આ આમાં દર્શાવે છે. જો અર્થ વાંચીશું, તું ઇઝ સ્ત્રી કે કલેવર, કલેવર એટલે સમજાય છે ને શરીર, મૃતક કલેવરમાં આ આત્મા મુરજાઈ ગયો. સમય સાધ્યો મૃતક કલેવરમાં, કલેવર મૃતક કલેવરમાં આત્મા કેવો થયો? મુરજાઈ ગયો, બંધાઈ ગયો, બંધન. સમજાય છે? તું એસ સ્ત્રી કે કલેવર એટલે કે શરીર મેં ક્યો પ્રીતિ કરતા હૈ યહ કલેવર કલ્યાણ કો ભસ્મ કરને કે લીએ. આહા, કલ્યાણ કો એટલે તારું કલ્યાણ, તારું હિત, એનું શું થશે? એ ભસ્મ થઈ જશે. અને યહ કલેવર શરીર પ્રત્યેની આસક્તિ, આકર્ષણ, અટ્રેક્શન, યહ કલેવર અને યહ કલેવર કલ્યાણ કો ભસ્મ કરને કે લીએ અગ્નિ જ્વાલા કા સમૂહ હૈ. સમજાય છે ગંભીરતા? ક્યાં તું પ્રત્યક્ષ નહીં દેખતા કે યહ સ્ત્રી કા શરીર, તું લખે છે નરક કી આપદા કા ખુલા દ્વાર હૈ. ક્યાં ગયા બ્રહ્મદેવ ચક્રવર્તી, ક્યાં ગયો નરક રાવણ, ક્યાં છે હમણાં બોલો? નરક કી આપદા કા ખુલા દ્વાર હૈ. કેટલી કેટલી ગાથાઓ છે જો. તું સ્ત્રી કે શરીર સે બારંવાર અનુરાગ કરકે ઉસકા ઉપકાર કરતા હૈ. તું શું કરે છે? એનો ઉપકાર કરે છે, એના પ્રત્યે પ્રીતિ કરે છે, એને માન આપે છે, એના પ્રત્યે રાગ કરે છે, એના પ્રત્યે અટ્રેક્શન કરે છે, એમાં એકત્ર કરે છે. અમારી સ્ત્રી, અમારી સ્ત્રી, અમારી સ્ત્રી, સેમ પુરુષ સ્ત્રી માટે, સેમ સ્ત્રી પુરુષ માટે. તું શું કરે છે? ઉપકાર કરે છે. અને જબકી વહ તુજે સદા વિઘ્ન કરતા. હવે એનો રાગ તારી માટે લાગતો નથી, લાગતો નથી, ફીલ નથી થતો કે વિઘ્નકારક છે, અહિતકારક છે. કારણ કે મોહ 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 ચડ્યો છે ને માથા ઉપર, એટલે લાગવા નહીં દે. મારી પત્ની છે, મારી સુંદર પત્ની છે, મેં લગ્ન કર્યા છે, અમે સાથે છે, હમ શું કહીએ પાછા મોંમાં પાછા બધી ભાષા કેવી આવે, કેવી આવે બોલો, શરીર દો અને આત્મા એ આવે કે નહીં બોલો, આ બધું શું છે આ બધું કહો. એટલે આવેશમાં આવીને, યુવાનીમાં આવીને, મોહના વશમાં આવીને, ઇન્દ્રિય વિષયના વાસનાના વશમાં આવીને આ જીવ પોતાનું કેટલું અહિત કરે છે એની ખબર નહીં. હવે ફીલ જ નહીં થાય તેને એનાથી છૂટવાનો ઉપાય બોલો, એનાથી છૂટવા માટેનો તત્વજ્ઞાન, સ્વાધ્યાય, અભ્યાસ, વેદજ્ઞાન ક્યાંથી કરશે? એટલે તો મને એમ લાગે, હવે સાચી એવું લાગે છે કેટલા ઓછા જીવો છે અને આ તત્વજ્ઞાનને સમજવા માટેની રૂચિ પણ મને એમ થાય જે આમ આવ્યું ને અહીંયા એ પણ ભાગ્યશાળી છે. સીરીથી મને કોઈ વાર એવું થઈ જાય સર કે કેમ યંગસ્ટર છે કે જે પણ વૃદ્ધ લોકો છે હજી ત્યાં ગયા છે. આટલો કોરોનાનો ટાઈમ ગયો, આપણા વચ્ચેથી કેટલા જીવો વયા ગયા, આટલી અસારતા જોઈએ છે, રોજના એક્સિડન્ટ, રોજના રેપ, રોજના કિડનેપ, આ તે તમે જો કેટલા ન્યૂઝ કેટલું આવે છે, તો કેમ આપણને ડર કેમ નથી લાગતો? આપણને ક્ષણિકતાનો અંદરથી ભાવવાસન કેમ નથી થતું? આપણને આ બધા પ્રત્યેનો રાગ, આકર્ષણ, અટ્રેક્શન કેમ નથી થતું? ઠીક છે, ભૂમિકા અનુસાર જે પણ છે, પણ કેટલી આસક્તિ અને કેટલા મોહવશ અને કેટલું એકત્ર કરીને આપણે ગોળાઈએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ ભાવથી કર્મ બંધાય, કર્મ એ ભાવથી બંધાય. પોઈન્ટ તમને સમજાય છે? સાંજુ હજાર રાણી કહી છે તો ચક્રવર્તી પણ છે, નથી એમ નથી, પરંતુ એ ચક્રવર્તી એના પ્રત્યે કેટલી આસક્તિ ને કેટલો મોહ છે એ જોયો. છોડતા વાર નથી લાગતી, દીક્ષા લેતા વાર નથી લાગતી, વૈરાગ્ય ને એક પ્રસંગ બને અને બધું છોડીને જવામાં વાર નથી લાગતી. કારણ કે સાર અસાર નો નિર્ણય છે, એ કહી નો નિર્ણય છે, સ્વપન નો નિર્ણય છે, સ્વભાવ વિભાગ નો નિર્ણય છે, હેગ ને ઉપાધિ નો નિર્ણય છે. સમજાય છે? એટલે તું તરુણ તરુણી કે તન કી પ્રીતિ છોડ, યદ્યપિ અજ્ઞાની જન ઇસે દુર્લભ માનતે હૈ, લેકિન યહ કુછ વસ્તુ હી નહીં હૈ. દુર્લભ માને ને લગ્ન થઈ ગયા, દુર્લભ આવું મળી ગયું, દુર્લભ દુર્લભ, અરે બહુ સારું બહુ સારું. અરે એકબીજાને અજ્ઞાની પણ મોહી પણ એકબીજાને પાછા એકબીજાના મોહ ને પુષ્ટ કરવા માટે જ વચનો પણ બોલે. પોઈન્ટ સમજાય છે? એટલે ખરેખર તો એકબીજાને તત્વજ્ઞાન ની પ્રેરણા આપો. ઠીક છે, થઈ ગયું થઈ ગયું, પણ હવે તત્વજ્ઞાન માં લાગજો, હા, સ્વાધ્યાય કરજો, હા, મંદિર થી જોડાઈને રહેજો. એવા વિષય કસાઈ માં ગાફિલ નહીં થઈ જતા કે દેવશાસ્ત્ર ગુરુ થી દૂર થઈ. ઠીક છે, બધું જે પણ યોગ્ય છે જે પણ છે થશે, પણ તો પણ અંદરમાં એક ધર્મના સંસ્કાર તો અંદરમાં નિરંતર રાખજો. ઇનેટર સિરિયસલી કહું છું, ક્યાંય ઉડી જશું ખબર નહીં પડે. કોઈ સમજાવવા નહીં આવે પછી આવા આયતનો કેમ બન્યા છે? મને તો આ દેવશાસ્ત્ર ગુરુ આ કાળમાં મળવા, આ જીવાની આપણા હાથમાં ઓમ ધ્વનિ છે ભાઈ, આ કોઈ સાધારણ વાત નથી. બરાબર, ચલો ભાવાર્થ આપણે નેક્સ્ટ ટાઈમ વાંચીને, આપણો સમય થયો છે, વિશેષ ચર્ચા ભાવાર્થ તમે વાંચી લેજો, સરળ છે, પછી આપણે આગળની ગાથાની ચર્ચા. નિજ નિધિ નિજ મે બતાઈ, યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિનવાઈ માત, વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને કાંત ને મિત્ર બોધની જાતે સંત પરમ ઉપકારી, જિનવાઈ માત નો અમ ભક્તોના અનંત ઉપકારી, સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો. હવે હમણાં અહીંયા સ્વામિનારાયણ ક્લાસ ચાલુ થશે, તત્વાર્થ સૂત્ર મોક્ષાસ્ત્ર.